એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર વિનેશ અંતાણીની વાર્તા સ્ત્રી નામે વિશાખા. ઓડિયો પઠન દીપ્તિ વચરાજાની. તુષારનો પત્ર જોઈને વિશાખાને નવાઈ લાગી હતી. માત્ર એક જ લીટીની વિગત હતી. તુષારે લખ્યું હતું, 24મીએ ગુજરાત એક્સપ્રેસમાં ત્યાં આવું છું. 24મી એટલે આજે જ. આજે તુષાર આવતો હતો. વિશાખાએ કશુંક અનુભવવાનો પ્રયત્ન કર્યો. ઘણા વર્ષો પછી અચાનક તુષારને મમ્મી પાસે આવવાનો વિચાર આવ્યો. શું કારણ હશે? કદાચ અમસ્તો જ મળવા આવતો હોય. ના વિચારમાં ને વિચારમાં વિશાખાએ માથું ધૂણાવ્યું. એ વખતે જ એની સેક્રેટરી મિસ ડિસોઝા વિશાખાના કમરામાં દાખલ થઈ. વિશાખા મેડમ એકલા હતા, છતાં કોઈની સાથે વાત કરતા હોય તે રીતે માથું ધૂણાવતા હતા તે જોઈને મિસ ડિસોઝા સ્થિર થઈ ગઈ. એ અંદર આવી છે તે તરફ પણ મેડમનું ધ્યાન નથી. આજના આખા દિવસનું કામ જાણી લેવા માટે થોડીવાર પહેલાં એમણે ઇન્ટરકોમ પર ડિસોઝાને બોલાવી હતી. અત્યારે એમના હાથમાં એક પત્ર છે અને ઊંડા વિચારમાં ગરકાવ છે. ડિસોઝા ધીરે ધીરે વિશાખાની વિશાળ ડેસ્ક સામે આવીને ઊભી રહી. ડિસોઝાને વિશાખા મેડમ પર ખૂબ માન છે. લગભગ એકલા હાથે એમણે વિશાખા એડવર્ટાઇઝિંગ એજન્સીનો વિકાસ કર્યો છે. લાગ લગાટ 15 વર્ષોથી એ મહેનત કરતા આવ્યા. એમની કાર્યદક્ષતાથી વિશાખા એડવર્ટાઇઝિંગ એજન્સી મુંબઈની શ્રેષ્ઠ એજન્સીમાં એક લેખાય છે. ટીવીના વિકાસની સાથે અને જાહેરાતોની દુનિયામાં આવેલા મહત્ત્વના પરિવર્તનોની સાથે વિશાખાએ પણ તાલ મેળવ્યો છે. પહોંચી ન વળાય તેટલો બિઝનેસ મળે છે. વિશાખાને જિંદગીમાં બીજી કોઈ જ વાતમાં રસ ન હોય તે રીતે સતત પોતાના બિઝનેસમાં જ વ્યસ્ત રહે છે. એજન્સીના બધા જ સ્ટાફ સાથે એમનો વર્તાવ માયાળું રહેતો, પણ એ કામ માગતા અને તેમાં કશી પણ ચૂક ચલાવી લેતા નહીં. ડિસોઝાએ અંગ્રેજીમાં વિશાખાને પૂછ્યું, કંઈ ચિંતામાં છે મેડમ? ના, સમથિંગ ઇઝ રોંગ મેડમ. કોનો કાગળ છે? વિશાખા હસી પડી. ડિસોઝાની નજરમાંથી કશું એ છટકતું નથી. તુષારનો. તુષાર? વિશાખાની નજર જરા ઝાંખી થઈ. ક્ષણાર્ધ માટે કશુંક ડોળાયું અને પછી તરત જ બધું વિખેરાઈ ગયું. એની આંખો સ્વસ્થ થઈ. મારો દીકરો. ડિસોઝા ખુરશી પર બેસી ગઈ. વિશાખા મેડમનો પરિવાર પણ હોઈ શકે એ વાત જ જાણે પહેલીવાર યાદ આવી. એમની અંગત જિંદગી વિશે કોઈ કશું જ જાણતું નહોતું. જુહુના દરિયા કિનારે વિશાળ ફ્લેટમાં તે એકલા રહેતા હતા અને તે સિવાય બીજું કશું જ કોઈ જાણતું નહોતું. હાથમાં પકડેલો પત્ર નીચે મૂકીને વિશાખા ડિસોઝા સાથે આજના કામોની ચર્ચામાં ડૂબી ગઈ. તે સાથે એનો ચહેરો પણ બદલાતો ગયો. થોડી ક્ષણો પહેલાં એના દીકરા તુષારનો ઉલ્લેખ થયો ત્યારે જે ભાવ એમની આંખોમાં ડોકાયો હતો તે ક્યાંય ઉડી ગયો. લંચ પછી બે મીટિંગ હતી અને બંને મીટિંગ અગત્યની હતી. એ કામ પૂરું થતાં તો 4 વાગી જશે, કદાચ વધારે મોડું પણ થાય. બીજી મીટિંગ કેન્સલ કરાવી શકાય. તુષારને લેવા રેલવે સ્ટેશન પર જવાનો નિર્ણય લઈ લીધો હતો. કેન્સલ ધ સેકન્ડ મીટિંગ મિસ ડિસોઝા, વિશાખાએ કહ્યું. ડિસોઝાને નવાઈ લાગી. મેડમ, એ મીટિંગ અગત્યની છે તે હું જાણું છું. પાર્ટી કદાચ નારાજ પણ થઈ જાય, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી, વિશાખાએ કહ્યું. ડિસોઝા ડાયરીમાં જોવા લાગી. આજે ડિનરમાં પણ જવાનું છે? વિશાખાએ વિગતો માગી. ડિસોઝાએ તે આપી. પછી પ્રશ્નભરી નજરે જોઈ રહી. મે આઈ કેન્સલ? ડિસોઝાના વાક્યની અધવચ્ચે જ વિશાખાએ કહ્યું, ના, એ કેન્સલ કરવાની જરૂર નથી. ડિસોઝા ઊભી થઈ અને વિશાખાની ચેમ્બરની બહાર ગઈ. વિશાખા અચાનક એકલી પડી ગઈ. ફરીથી એ પોતાની જાતની સમ્મુખ થઈ ગઈ. અંદરથી કશુંક ઉપર ઉઠતું હતું, લિફ્ટની જેમ. તુષારે બીજી કોઈ વિગત લખી નથી. શા માટે આવતો હશે? આટલા વર્ષોમાં અહીં આવવાનું તો ઠીક, એકાદ પત્ર લખવાનો વિચાર પણ એને આવ્યો નહોતો. એના જે કંઈ સમાચાર વિશાખાને મળતા તે તુષાર કે મહેન્દ્ર દ્વારા ન મળતા, બીજા કોઈ દ્વારા આછા પાતળા સમાચારો મળી જતા. મહેન્દ્રનો તો પ્રશ્ન જ નહોતો. તુષાર પણ એના પિતાની જેમ વિશાખાથી દૂર જઈ બેઠો એ વાતની વેદના શરૂઆતના વર્ષોમાં વિશાખાને રહી, પણ પછી તો એ વેદના પર પણ જાણે ધૂળ જામી ગઈ હતી. વિશાખા અને મહેન્દ્ર અલગ થયા તે ઘટનાને લગભગ 20-21 વર્ષો થઈ ગયા છે. તે વખતે તુષાર 6 વર્ષનો હતો. મહેન્દ્ર કાયદેસરના છૂટાછેડા ઈચ્છતો હતો, પણ વિશાખા એ માટે તૈયાર ન થઈ. આપણે આપણી ઈચ્છાથી લગ્ન કર્યા હતા, હવે છૂટા થઈ જવું છે તે આપણી ઈચ્છાથી જ થઈએ છીએ, વિશાખાએ કહ્યું હતું. હું કોઈ દિવસ ફરિયાદ નહીં કરું, લાચાર થઈ જાઉં એવી સ્ત્રી હું નથી. તારી પાસેથી મને કોઈ પણ વાતની અપેક્ષા કદી નહીં રહે. હા, તારે બીજા લગ્ન કરવા હોય તો પણ છૂટ છે તને. તે પછી વિશાખા મુંબઈ ચાલી આવી હતી. એના દાદાજી વર્ષો પહેલાં કચ્છથી મુંબઈ આવ્યા હતા અને ધીરે ધીરે ધંધો જમાવ્યો હતો. વિશાખાના પિતાએ પૈસા બનાવ્યા હતા. પિતાની અનિચ્છા છતાં વિશાખાએ પિતાના ધંધામાં રસ લેવાની શરૂઆત કરી હતી અને પછી જાહેરાતના ધંધામાં અલગ રીતે આગળ વધી હતી. શરૂઆતના વર્ષોમાં તુષાર મમ્મી પાસે આવતો. એ અંગે પણ વિશાખાએ કશો આગ્રહ રાખ્યો નહોતો. તુષારની ઈચ્છા હોય ત્યાં એ રહે. તુષાર મોટો થતો ગયો તેમ અહીં આવવાનું ઘટતું ગયું. છેવટે છેલ્લા 10-11 વર્ષોથી એ મમ્મીને મળવા પણ આવ્યો નથી. મિલ માલિક પિતાના ઘરમાં એને બધું મળી રહેતું હશે. લંચ પછીની પહેલી મીટિંગ પૂરી થઈ. 3:15 વાગતા હતા. વિશાખા ઊભી થઈ. બહાર નીકળીને મિસ ડિસોઝાને કહ્યું, હું રેલવે સ્ટેશન પર તુષારને લેવા જાઉં છું, 5 વાગ્યા પછી ઘેર હોઈશ. વિશાખા લિફ્ટમાં નીચે ઉતરી. પાર્કિંગમાંથી ફિયાટ બહાર કાઢીને એ બપોરના સમયે જરા આછા થયેલા ટ્રાફિકમાં ગાડી ચલાવતી રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે ટ્રેન આવવાનો સમય થઈ ગયો હતો. થોડી વારે અમદાવાદથી આવતી ગુજરાત એક્સપ્રેસ પ્લેટફોર્મ પર આવી વિશાખાની છાતીમાં અજાણ્યો થડકાટ જન્મ્યો. ફર્સ્ટ ક્લાસના કમ્પાર્ટમેન્ટમાંથી ઉતરતા પ્રવાસીઓને જોઈ રહી. તુષારને ઓળખી શકાશે? પણ મુશ્કેલી ન પડી. નીચે ઉતરી રહેલા પ્રવાસીઓમાં તુષાર જુદો પડી આવતો હતો અને સાવ મહેન્દ્ર જેવો લાગતો હતો. એની પાછળ એના જેવડી જ એક છોકરી પણ નીચે ઉતરી. તુષારે એની સાથે કશીક વાત કરી અને આજુબાજુ જોવા લાગ્યો. વિશાખા ઊભી હતી ત્યાં જ ઊભી રહી. તુષારની નજર એના પર પડી. એ ઝડપથી આગળ આવ્યો, નીચે વળીને પગે લાગ્યો. વિશાખાની નજર પાછળ ઊભેલી છોકરી પર સ્થિર થઈ. મમ્મી, તુષારનો અવાજ જરા ભીનો લાગ્યો. એણે વિશાખાના બંને હાથ પકડી લીધા. પાછળ ઊભેલી છોકરી સામે જોઈને એ બોલ્યો, આ રશ્મિ છે મમ્મી. રશ્મિ આગળ આવી ને પ્રણામ કરવા ગઈ, પણ તે પહેલાં વિશાખાએ નમસ્કાર કરવા હાથ જોડ્યા. રશ્મિએ પણ નમસ્કાર કર્યા. મારો પત્ર મળી ગયો હતો? તુષારે પૂછ્યું. વિશાખા હસી પડી. તે વિના આ સમયે હું રેલવે સ્ટેશન પર શા માટે હોઉં? તને એમ કે અમદાવાદથી આવતી બધી જ ટ્રેનના સમયે હું રોજ અહીં ઊભી હોઉં છું? તુષાર જરા ઝંખવાણો પડી ગયો, પણ એ હસવા લાગ્યો. રશ્મિના હોઠ પર સ્મિત હતું અને સંકોચ હતો. એ સાડીનો છેડો ખેંચીને ઊભી હતી. ચાલો, વિશાખાએ કહ્યું. રશ્મિ પણ આપણી સાથે જ આવે છે ને? હા. તુષાર એક ક્ષણ માટે વિશાખાને ધારીને જોઈ રહ્યો, પછી ઉમેર્યું, અમે તમને મળવા માટે આવ્યા છીએ મમ્મી. તે પત્રમાં રશ્મિનો ઉલ્લેખ નહોતો કર્યો, મને કેમ ખબર પડે? વિશાખાની ગાડીમાં બધા ગોઠવાયા. કુશળતાપૂર્વક કાર ચલાવી રહેલી વિશાખા સામે રશ્મિ ચોરી છુપીથી જોઈ લેતી હતી. ઉંમર ઢળવા લાગી હતી, છતાં રૂપ ઘટ્યું નથી. સોનેરી ચશ્મામાંથી દેખાતી મોટી આંખોમાં ભય લાગે તેવી દ્રઢતા છે. એ આંખોથી એક ડગલું પણ આગળ જઈ શકાતું નથી. કદાચ વિશાખાની આંખોની પાછળ ઊંચી દિવાલ આવેલી છે. તુષાર કશું જ બોલતો નહોતો. એની નજર રસ્તા પર હતી. કોઈ વાતનો સંકોચ એને ઘેરી વળ્યો હોય તેમ એ જરા દબાયેલો બેઠો હતો. વિશાખાનો ફ્લેટ ગ્રાઉન્ડ ફ્લોર પર હતો. કમ્પાઉન્ડના ગેટમાં દાખલ થઈને વિશાખાએ ગાડી ઊભી રાખી. નીચે ઉતરીને તુષાર એનો સામાન લેવા લાગ્યો, પણ વિશાખાએ કહ્યું, છોડ એ બધું, બંડું કરી લેશે. ડોરબેલ સાંભળીને વિશાખાના નોકર બંડુએ દરવાજો ઉખાડ્યો. આ સમયે વિશાખાને અને પાછળ બે મહેમાનને જોઈને બંડુને નવાઈ લાગી. સામાન અંદર લઈ લો બંડુ, વિશાખાએ કહ્યું. રશ્મિ જરા દૂર આવેલા દરિયા સામે જોતી હતી. શું વિચારે છે? વિશાખાએ રશ્મિને પૂછ્યું. જોઉં છું, રશ્મિએ ધીમા અવાજમાં જવાબ આપ્યો. તે તો હું પણ જોઉં છું કે તું જોઈ શકે છે. મમ્મીના અવાજમાં કટાક્ષ હતો કે કેમ તે તપાસવાનો તુષારે પ્રયત્ન કર્યો, પણ એવું કશું લાગ્યું નહીં. મમ્મીની જેમ રશ્મિ પણ સાહિત્ય ભણી છે. કદાચ એટલે જ મમ્મીનું કહેવું એ સમજી હોય તે રીતે હવે મુક્તપણે હસે છે. તુષારના મનનો બોજ થોડો હળવો થયો હોય તેવું લાગ્યું. મમ્મી કેવી રીતે વર્તશે તે વિશે એને ચિંતા હતી. આટલા વર્ષો મમ્મીને મળવા પણ નથી આવ્યો અને હવે આવ્યો છે ત્યારે રશ્મિ સાથે છે. પણ વિશાખાને એમાંની કશી જ વાત માટે નવાઈ ન હોય, એ બધું જ જાણતી હોય તેમ સ્વાભાવિકતાથી હસે બોલે છે. તુષારને એણે પૂછ્યું પણ નહીં કે આટલા વર્ષો કેમ ન આવ્યો, હવે અચાનક કેમ આવ્યો છે. કોઈ વાતના સમાચાર પણ પૂછતી નથી. કેટલી બધી વાતો કરવાની છે. તુષાર મમ્મીને બધું જ કહેવા માગે છે, પણ તુષાર અને રશ્મિ વર્ષોથી અહીં જ રહેતા હોય તેવી રીતે વિશાખા પોતાના કામમાં પડી ગઈ છે. બંડુને રસોઈ વિશે સૂચના વખતે વિશાખાએ કહ્યું, મારે આજે એક ડિનર પાર્ટીમાં જવું પડે તેમ છે. હું કેન્સલ કરી શકું તેમ નહોતી. થોડીવાર પછી હું જઈશ. લગભગ 7:30 પછી વિશાખા ચાલી ગઈ. નિરાશ થઈ ગયો હોય તેમ તુષાર હિંચકા પર બેઠો. રશ્મિ નાઈને વાળ લૂછતી બહાર આવી. મમ્મી ગયા? એણે પૂછ્યું. હા. રશ્મિ પણ હિંચકા પર બેઠી. મારા વિશે કંઈ પૂછ્યું? તે કંઈ વાત કરી? તુષારે જવાબ ન આપ્યો. પગની ઠેસથી હિંચકો ઝુલાવતો રહ્યો. થોડી વારે રશ્મિને પૂછ્યું, કેવી લાગી મારી મમ્મી? બંધ પેટી જેવા. રશ્મિ પાસે જવાબ તૈયાર હતો. એટલે? અંદર ખૂબ ખજાનો ભરીને બેઠા છે તારા મમ્મી, પણ પેટીનું ઢાંકણ ચુસ્ત રીતે બંધ છે. બે મોટા મોટા તાળા પણ લટકે છે. તુષાર, તું મજાક કરે છે? ના, એક કડવું સત્ય કહું છું તને. વિશાખાને પાછી આવતા વાર થઈ. તુષાર અને રશ્મિએ જમી લીધું. 10:30 થઈ ગયા પછી વિશાખા આવી. એ ખૂબ થાકેલી લાગતી હતી. તમે જમ્યા? એણે પૂછ્યું. હા. વિશાખા એના કમરામાં ચાલી ગઈ. થોડી વારે નાઈને નાઇટ ગાઉન પહેરીને બહાર આવી ત્યારે એના ચહેરા પર હળવાશ હતી. કશું જ બોલ્યા વિના એ બહાર નીકળી. રોજની આદત પ્રમાણે કમ્પાઉન્ડમાં આંટા લગાવવા લાગી. રશ્મિ પગથિયાં પર બેસી રહી. તુષાર પરસાળ જેવી જગ્યામાં મૂકેલા હિંચકા પર બેસી રહ્યો. કામકાજ પતાવીને બંડુ બહાર આવ્યો. પથારી કેવી રીતે કરવાની છે તે વિશે વિશાખાને પૂછ્યું. તુષારને પૂછી જો, વિશાખાએ કહ્યું. તુષાર ઊભો થઈ ગયો. પગથિયાં ઉતરીને ઝડપથી ચાલતો વિશાખા સામે ગયો. રશ્મિ ઊભી થઈ ગઈ. મમ્મી, તુષારનો અવાજ કંપતો હતો. શું થયું તુષાર? તમે મને કશું જ પૂછતા કેમ નથી? બંડુ અંદર ચાલ્યો ગયો. શું પૂછું? કશું જ પૂછવા જેવું નથી. વિશાખાએ તુષારના ખભા પર હાથ મૂક્યો. તારી પાસે કશું પણ કહેવા જેવું છે ખરું તુષાર? ગુસ્સે થયા છો મારા પર? ગુસ્સો? એ વળી કેવો શબ્દ? ઘણા વર્ષે આવ્યો છું, મારી મમ્મી પાસે આવ્યો છું, એક છોકરીને લઈને આવ્યો છું. તો હું તો જાણે એમાંનું કશું જ જોઈ ન શકતી હોઉં એવી વાત કરે છે તું. તમે જોઈ શકો છો પણ કશું જાણતા નથી. મારે શા માટે જાણવું જોઈએ? તુષાર જવાબ આપી ન શક્યો. રશ્મિ નજીક આવી વિશાખાનો હાથ પકડીને એ બોલી, મમ્મી અંદર ચાલો ને, આપણે નિરાંતે બેસીએ. એક ક્ષણ માટે વિશાખાએ રશ્મિની સામે ધારીને જોયું, પછી બોલી, ચાલો નિરાંતે બેસીએ. બંડુએ બીજા કમરામાં બે પથારી કરી હતી, તે પર વિશાખા નિરાંતે બેઠી. એ કોશિકું ખોળામાં મૂક્યું અને તુષાર સામે જોયું. એ જરા દૂર પથારીના છેડે બેઠો હતો. આરામથી બેસ તુષાર, વિશાખાએ કહ્યું અને એ કોશિકું તુષાર સામે ફેંક્યું. રશ્મિ વિશાખાને સાવ નજીક, લગભગ એને સ્પર્શીને બેઠી. બોલ, વિશાખાએ તુષારને કહ્યું. પણ તુષાર કશું જ બોલી ન શક્યો. એની આંખો સજળ થઈ ગઈ હતી. ખુલાસા કર્યા વિના વાત કરજે, વિશાખાએ કહ્યું અને રશ્મિ હસી પડી. તે જોઈને વિશાખાને પણ હસવું આવ્યું. જો તો કેવો લાચાર લાગે છે તુષાર, વિશાખાએ રશ્મિને કહ્યું. ટ્રેનમાં તો મોટી મોટી વાતો કરતો હતો. મમ્મીને આ વાત કહીશ અને તે વાત કહીશ. અત્યારે ગુનેગાર જેવો બેઠો છે, રશ્મિ બોલી. ગુનેગાર જેવો નહીં રશ્મિ, નાના બાળક જેવો, વિશાખાએ જવાબ આપ્યો. તુષાર જરા નજીક આવ્યો. વિશાખાએ રશ્મિનો જમણો હાથ ઊંચો કર્યો અને તુષારને પૂછ્યું, આ તારી પત્ની છે? અમારા લગ્ન થવાના છે આવતા મહિને, મને બતાવવા લાવ્યો છે? તુષાર છેક નજીક ખસી આવ્યો. મમ્મીના ખોળામાં બે હાથ મૂકીને એ બોલ્યો, ના, તમને લઈ જવા આવ્યો છું. ક્યાં? ત્યાં તમારા ઘરમાં પાછા લઈ જવા માટે આવ્યો છું. મારું ઘર તો આ રહ્યું, આપણે બેઠા છીએ તે. ના મમ્મી, આ તમારું ઘર નથી. તમારું ઘર ત્યાં છે, તમારે ત્યાં પાછા આવવાનું છે. વિશાખાના હોઠ પર સ્મિત ફેલાયું. બીજી વાત કર તુષાર, ભણી લીધું તે? હા, ટેક્સટાઇલ એન્જિનિયર થયો છું. સરસ, મહેન્દ્રની મિલ બરાબર ચલાવજે. રશ્મિ, તું શું કરે છે? ગુજરાતી સાહિત્ય સાથે એમએ કર્યું, હવે પીએચડી કરું છું. પ્રેમમાં પડી હતી તુષારના? રશ્મિ નીચું જોઈ ગઈ. તુષારે જવાબ આપ્યો, ના, પપ્પા અને રશ્મિના મા બાપે ગોઠવ્યું છે. ગયા અઠવાડિયે ચાંદલા કર્યા. તમને ફોન કરવાના હતા મમ્મી, રશ્મિએ ઉમેર્યું. શું ફરક પડે છે? વિશાખાએ જવાબ આપ્યો. એના અવાજમાં ચહેરા પર કોઈ જગ્યાએ કડવાશ નહોતી. બધી જ વાતો પૂરી થઈ ગઈ હોય તેવી શાંતિ છવાઈ ગઈ. થોડી વારે તુષાર બોલ્યો, આ બધું સમેટી લો મમ્મી, અમે તમને પાછા લઈને જ જવાના છીએ. તમારા વિના આપણા ઘરમાં ન આવવાની રશ્મિએ હઠ લીધી છે. અને પપ્પા? વિશાખાએ તુષાર સામે જડાયેલી નજર પાછી ખેંચી લીધી. હવે એ દિવાલ સામે જોઈ રહી છે. તુષારે અધૂરું વાક્ય પૂરું કર્યું. 2 મહિના પહેલાં પપ્પાને પેરાલિસિસ, એ પથારી વશ છે. મમ્મી, એમણે પણ કહ્યું છે કે વિશાખાને પાછી લાવજો. વિશાખાની આંખો અજાણ્યા વજનથી બંધ થઈ ગઈ. એની બંધ આંખોમાં ઊંચા સશક્ત મહેન્દ્રની આકૃતિ ઊભી થઈ. પછી એ આકૃતિ ધૂંધળી પડી અને પેરેલિસિસથી લાચાર બની ગયેલા એક પુરુષનો લબડી પગડેલ આકાર જન્મ્યો. તે સાથે જ એની બંધ આંખોમાં શરણાઈના સૂર ગુંજવા લાગ્યા. દૂર એક વિશાળ ઘર હતું અને તેના દરવાજામાં તુષારની પાછળ પાછળ રશ્મિ પ્રવેશ કરી રહી હતી. પણ વિશાખાએ પોતાને ત્યાં ન જોઈ. એણે ધીરે ધીરે આંખો ઉગાડી તુષાર અને રશ્મિ સામે જોયું. એ બંનેની આંખોમાં અપેક્ષા છે. વિશાખા ઊભી થઈ, પોતાના કમરામાં ગઈ, કબાટ ઉઘાડ્યો. કબાટની નાનકડી તિજોરીમાં મૂકેલા દાગીનાનો ડબ્બો બહાર કાઢ્યો. તેમાંથી એક લાંબો વજનદાર સોનાનો અછોડો લઈને એ તુષાર અને રશ્મિ પાસે આવી. ઊભી થા રશ્મિ, વિશાખાએ કહ્યું. રશ્મિ ઊભી થઈ. વિશાખાએ સોનાનો અછોડો રશ્મિની ડોકમાં પહેરાવ્યો અને પછી એના કપાળ પર લાંબું ચુંબન કર્યું. આ ક્ષણે જ તું મારા દીકરાની વહુ થઈ રશ્મિ, મારા ઘરમાં રહી શકે તેવા આ લગ્ન. તુષાર ઊભો થઈ ગયો. તમે નહીં આવો મમ્મી? ના, હું ત્યાં કદી પણ નહીં આવું. મહેન્દ્રને મારી જરૂર હોય તો એને કહેજે કે તારા લગ્ન પછી એ નિસંકોચ અહીં આવતા રહે. મારું ઘર એના માટે અને તમારા માટે ખુલ્લું છે. ક્યારેક ક્યારેક ઈચ્છા થાય તો તમે આવતા રહેજો, પણ હું ત્યાં નહીં આવું. હું અહીં જ છું અને તે સિવાય બીજે ક્યાંય નથી. એક ક્ષણ માટે વિશાખાની આંખો ફરી બંધ થઈ અને પછી તરત જ ઉઘડી ગઈ. પણ તે વચ્ચે જાણે બધું જ બદલાઈ ગયું. રશ્મિને લાગ્યું કે વિશાખા સામે ઊભી હતી, છતાં પીઠ ફેરવીને ક્યાંક જઈ રહી હતી. હવે એ પોતાના ઘરમાં હિંચકા પર બેસી જશે અને વર્ષો સુધી બધાની રાહ જોશે, છતાં દેખાશે એવું કે એ કોઈની રાહ જોતી નથી.